પણ વ્યવહારનું કથન આવે, વ્યવહારનું કથન તો આવ્યા જ કરે, હાલતાં ચાલતા ડગલે ને પગલે વ્યવહારનું કથન આવે, ત્યાં જીવો અજ્ઞાનના કારણે ભૂલ કરી બેસે છે, એને સાચું માને છે. જે ઉપચારનું કથન છે એને સાચું માને. ઘીનો ગળો લાવો તો ઘડો તો માટીમય છે, ઘીમય તો નથી, છતાં ઘીનો સંયોગ છે એટલે ઘીનો ગળો કયો. હવે વ્યવહારનું કથન છે, હવે અજ્ઞાનને લીધે ઘીનો જ ગળો માની લઈએ તો ભૂલ થઈ ગઈ. એમ અહીં કોઈ પ્રશ્ન કરે કે જ્ઞાન જ્ઞેયોને અવલંબે છે કે નહીં, જ્ઞેયો એટલે પરપદાર્થ એનું અવલંબન લે છે કે નહીં. સમાધાન, જ્યારે જ્ઞાનની પર્યાય પ્રગટે છે ત્યારે જ્ઞેયો હોય છે એમ નિમિત્તનું જ્ઞાન કરાયું છે. જ્ઞાન જ્યારે જ્યારે શાસ્ત્રનું આ શાસ્ત્ર છે, આ શાસ્ત્ર સંબંધેનું અહીં જ્ઞાન થયું, જ્ઞાન થવાનો સ્વકાળ છે, એમાં શાસ્ત્ર નિમિત્ત છે, તો એમ કે છે કે જ્ઞાનને પરનું અવલંબન છે કે નહીં, તો કે ના પરનું અવલંબન નથી, પણ જ્ઞાન જ્યારે પ્રગટ થાય ત્યારે પર પદાર્થો નિમિત્તપણે હોય છે. એટલે ઉપચારથી એમ કહ્યું કે શાસ્ત્રનું અવલંબન લેતા જ્ઞાન થયું, જ્ઞાન તો જ્ઞાનથી થાય, આ તો નિમિત્તનું કથન છે. એમ બહુ કેટલીક માર્મિક વાતો કરે છે, માર્મિક વાતો છે, સમજવા જઈએ. જ્યારે જ્ઞાનની પર્યાય પ્રગટે છે પોતાથી, જ્ઞાન જ્ઞાનથી પ્રગટ થાય છે, ત્યારે જ્ઞેયો હોય છે પર પદાર્થો. જેમ કે પ્રતિમાના દર્શન કરવા જઈ તો પ્રતિમા હોય છે સામી, ભગવાનની પ્રતિમા હોય છે, અહીંયા જ્ઞાન જ્ઞાનથી થાય છે, એ વખતે પ્રતિમા સામે હોય છે. તો હવે એમ કે છે કે એ જ્ઞેયો હોય છે ખરા એ વખતે જ્ઞાનની પર્યાયમાં, પણ એ નિમિત્તનું કથન છે, એનું એનું માત્ર જાણપણું કર્યું કે ભાઈ આ એક સામે નિમિત્ત હતું, આ જ્ઞાન પ્રગટ થયું, પણ એનું નિમિત્તનું અવલંબન લીધું ત્યારે જ્ઞાન પ્રગટ થયું એમ નથી. જ્ઞાન તો જ્ઞાનથી પ્રગટ થાય છે. એમ જ્યારે જ્ઞાનની પર્યાય પ્રગટે છે ત્યારે જ્ઞેયો હોય છે એમ નિમિત્તનું જ્ઞાન કરાયું છે. જેમ કે ખાટો પદાર્થ જીવ ઉપર આવ્યો તો આ ખાટો પદાર્થ છે એવું જ્ઞાન થયું, તો ખાટો પદાર્થ આવ્યો માટે ખાટા પદાર્થનું જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન તો જ્ઞાનથી થયું છે, તો એ વખતે ખાટો પદાર્થ એમાં નિમિત્ત રૂપે છે એમ જણાયું, ત્યાં એને ભ્રાંતિ થઈ ગઈ કે ખાટો પદાર્થ હોય તો ખાટાનું જ્ઞાન થાય, ખાટો પદાર્થ ના આવત તો ખાટાનું જ્ઞાન ન થાત, એટલે પરાધીન દ્રષ્ટિ થઈ ગયા. જ્ઞાન જ્ઞાનથી થાય છે અને જ્ઞેયો તો નિમિત્ત માત્ર છે એમ ન લેતા એનાથી જ્ઞાન થયું. એમ સાકર આવત તો સાકરનું જ્ઞાન થાય, લીંબુ આવ્યું તો લીંબુનું જ્ઞાન થયું એમ છે જ નહીં. લીંબુ આવે કે સાકર આવે જ્ઞાન તો જ્ઞાનથી થાય છે. હા એકદમ સ્વાધીન થવાનું, જ્ઞાનનો સ્વકાળ અને સ્વાધીન. અહેતુક જ્ઞાનની પર્યાય જે પ્રગટ થઈ એ લીંબુ હતું માટે લીંબુના ખાટાપણાનું જ્ઞાન થયું એમ નથી. જ્ઞાન તો જ્ઞાનથી થયું છે, જ્ઞાન તો જ્ઞાનથી થાય છે, પણ એ વખતે લીંબુ હતું તો એમ કહેવાય કે આ લીંબુ ખાટું છે એવું મને જ્ઞાન થયું, પણ લીંબુનું જે જ્ઞાન થયું ખાટાપણાનું એ જ્ઞાને લીંબુનું લક્ષ કર્યું ને અવલંબન લીધું માટે ખાટાનું જ્ઞાન થયું એમ નથી. એ જ્ઞાન તો આત્માનું અવલંબન લેતું પ્રગટ થાય છે, પરનું અવલંબન લઈએ જ્ઞાનનો સ્વભાવ જ નથી. એમ પણ એવો મેળ દેખીને અજ્ઞાની જીવને ભ્રાંતિ થઈ ગઈ, એ છેતરાઈ જાય, ઠગાઈ જાય છે કે પર પદાર્થ છે તો પર પદાર્થનું જ્ઞાન થાય, પર પદાર્થ ન હોય તો પર પદાર્થ જણાય ક્યાંથી. એમ એનો સ્વકાળ, એનો સ્વકાળ છે, અહીંયા જ્ઞાનની પર્યાયનો સ્વકાળ છે. યોગાનુયોગ એવું બન્યું તો એમ હાજર બે આવે છે તો એ ભ્રાંતિ થઈ ગઈ કે આ નિમિત્ત આવ્યું માટે નૈમિત જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ. ગરમ પાણી હાથમાં આવ્યું તો ગરમ પાણી આવ્યું તો ગરમ પાણીનું જ્ઞાન થાય ને, ગરમ પાણી નતો આવ્યા હાથ ઉપર હતું ત્યાં સુધી ગરમ પાણીનું જ્ઞાન નતું હતું, ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. પણ યોગાનું યોગ બને છે એવું, બને છે એવું કે જ્યારે હાથ ઉપર પાણી પડ્યું ત્યારે જ્ઞાન થયું, તો એ ગરમ પાણી પડ્યું માટે ગરમ પાણીનું જ્ઞાન થયું એમ છે નહીં. અહીંયા જ્ઞાન થવાનો એનો સ્વકાળ હતો અને ગરમ પાણી આવવાનો એનો સ્વકાળ હતો, સમજી ગયા. તો એ વખતે જ્ઞાનની પર્યાયનો સ્વકાળ હતો કે એ પ્રકારે જેવું જ્ઞેય છે એવું જ્ઞાન થાય છે. તો એને ભ્રાંતિ થાય છે. તો ઊનું પાણી હતું તો ઊના પાણીનું મને જ્ઞાન થયું, ત્યાં ઊનું પાણી નહોતું ત્યાં સુધી મને જ્ઞાન નહોતું થતું. એ ખોટું છે. જ્ઞાન તો જ્ઞાનથી થાય છે, નિમિત્ત હોય છે એટલું જ. હા, તો જ્ઞાન સ્વાધીન ન રહ્યું. સમાધાન, જયારે જ્ઞાનની પર્યાય પ્રગટે છે ત્યારે જ્ઞેયો હોય છે. બસ જ્ઞેયો હાજર એ વખતે હોય છે, હોય છે.
હવે આમાં શું બને છે, આપણે અધુરાતના હિસાબે અભ્યાસ કરતા એવી ભૂલ ખવાઈ જાય છે કે વસ્તુનો વિવેક ચૂકી જાય અને પોતાના એક એક બાજુના પક્ષમાં ખેંચાઈ જાય.
હા, એક બાજુના પક્ષમાં, એક બાજુ એટલે જ્ઞેય આવ્યું માટે જ્ઞાન થયું, એકાંત થઈ ગયું એમ. તો જ્ઞાનને પકડી ન રાખ્યું તમે, ભૂલ થઈ જાય એમ. નિમિત્તનું જ્ઞાન કરાયું છે. જગતમાં અનંત જ્ઞેયો છે, તેને અવલંબીને જ્ઞાન થાય છે એવું જ્ઞાન પરાધીન નથી. જીવ વર્તમાનમાં જ્ઞાન કરે છે માટે જ્ઞેયોને આવવું પડે છે એમ પણ નથી. બંને સ્વતંત્ર છે. જ્ઞેય જ્ઞેયમાં સ્વતંત્ર, જ્ઞાન જ્ઞાનમાં સ્વતંત્ર. જ્ઞાન જ્ઞાનથી આવે જાય, જ્ઞેય જ્ઞેયથી આવે જાય, બે હાવ જુદું જુદું છે. આના કારણે આ ને આના કારણે આ એમ કઈ છે જ નહીં. જ્ઞાનના કારણે જ્ઞેય છે કે જ્ઞેયના કારણે જ્ઞાન છે, આત્માના કારણે મોટર છે કે મોટરના કારણે આત્મા છે, એમ કઈ છે જ નહીં. એ જ્ઞેય જ્ઞેયથી છે અને જ્ઞાન જ્ઞાનથી છે. બસ, બિલકુલ કરી શકે જ નહીં. બધું સત સ્વતંત્ર, પ્રત્યેક જડ અને ચેતનના પરિણામ કોઈને આધીન નથી, સ્વાધીન થયા જ કરે છે. પણ નિમિત્ત દેખીને એની દ્રષ્ટિમાં દોષ લાગી ગયો. નિમિત્ત આવ્યું તો એની ઉપાદાનો પર દ્રષ્ટિ નથી, એટલે એને એમ થઈ ગયું કે આ આવ્યું માટે એનું જ્ઞાન થયું એમ. તાર આવ્યો એવો ખરાબ કે ટેલિફોન આવ્યો તો આકુરતા થઈ. હવે આકુરતા થઈ છે, એની આકુરતાની પર્યાયનો સ્વકાળ હતો. એમાં નાયરોબીના સમાચાર નિમિત્ત માત્ર હતા. એ સમાચાર આવ્યા માટે આકુરતા થઈ છે એમ છે જ નહીં. બસ, પોતે પોતાના સ્વભાવને ચૂકે તો ક્રોધાદી ભાવ થાય, ત્યારે કર્મના ઉદયને નિમિત્ત કહેવાય, બીજાને નિમિત્ત કહેવાય. નિમિત્તમાં ઉપચારનું કથન છે. કોઈથી ક્રોધ થતો નથી. ક્રોધ ક્રોધથી થાય, જ્ઞાન જ્ઞાનથી થાય એમ. દરેક પર્યાય પોતાથી થાય છે. તે જ્ઞેયોનો આધાર ઉપયોગ લીએ તો ઉપયોગ સુધરે એમ પણ નથી. કારણ જ્ઞાન જ્ઞેયોનો આધાર કદી લેતો નથી. તેમજ પરજ્ઞેયો જગતમાં અનંતા છે માટે ઉપયોગ પરને જાણવાનું કામ કરે છે એમ પણ નથી. પર પદાર્થો છે માટે ઉપયોગ પરને જાણવાનું કામ કરે છે એમ પણ નથી. કારણ ઉપયોગનો સ્વભાવ સ્વપર બંનેને જાણવાનો છે. પર છે માટે નહીં, એનો પોતાનો સ્વતઃસ્થિત સ્વભાવ સ્વ અને પર એ બેને જાણવાનો છે. માટે પર છે માટે પર ગણાય છે એમ નહીં, એનો સ્વભાવ જ છે સ્વ અને પર નહીં જાણવાનો એમ. ઉપયોગ સ્વતંત્ર પોતાના આત્માને આધારે કામ કરે છે. ઉપયોગ છે સ્વતંત્રપણે પોતાના આત્માને આધારે ઉપયોગ કામ કરે. હવે અહીંયા જે સ્વપરની વાત કરી ને, સ્વપર તો કહે છે કે પર છે માટે પર સંબંધે જ્ઞાન થાય છે એમ નથી. પણ પર પદાર્થો જે જ્ઞાનમાં જણાય અને જે જ્ઞાનમાં પોતાનો આત્મા પણ જણાય, એવી જ્ઞાનની પર્યાયનો સ્વપર પ્રકાશક સ્વભાવ પોતાથી છે, પોતાથી છે. જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે એમાં જ્ઞાયક આત્મા પોતાનો એ પણ જણાય અને જે જે જ્ઞેય હોય એ પણ જણાય. હવે એ પોતાની જ્ઞાનની પર્યાયનો સ્વતઃ સ્વભાવ સ્વપર પ્રકાશક છે. જેમ કે દીપક છે, એનો સ્વભાવ સ્વપર પ્રકાશક સ્વતઃથી છે પ્રકાશ. તો એ પ્રકાશમાં દીપક પણ પ્રસિદ્ધ થાય પ્રકાશની પર્યાયમાં, અને ઘટપટ આદિ પણ એમાં પ્રસિદ્ધ થાય. તો ઘડો છે માટે ઘડાને પ્રકાશે એમ એમ નથી. પણ ઘટનું પ્રકાશ જેમાં થાય છે એવું જે પ્રકાશ અને દીપક જેમાં પ્રસિદ્ધ જરા વાત એવી છે દ્રવ્ય નો આશ્રય બસ યા એ ટકતા ને અમે જોતું તરતા ની અમે જોમાં એ ધ્રુવ પરમાત્મા ના દર્શન કરતું હવે એ ટકતા ભાવમાં ધ્રુવ ભાવમાં ક્યાં ઉત્પાદ વય છે ઉત્પાદ વય થી તો રહીત છે ઉત્પાદ વય થી રહીત સ્થિર ભાવ બધો આમાં શબ્દ આવશે બધા શબ્દ આવશે આમાં પણ બેન એવું છે કે આ વિષય જરાક એવો સૂક્ષ્મ છે કે જગતના જીવોએ વાત સાંભળી નથી એટલે જાણે સમ્યક દર્શનની પર્યાય આત્મામાં નથી એમ કહી ત્યારે એમ થાય સમ્યક દર્શનની પર્યાય આત્મામાં નથી બાપુ એ તો નાશવાન છે એક સમયની પર્યાય છે એ દ્રવ્ય ક્યાં છે એ તો ઉપજે ને વિણસે છે ક્ષણિક છે એક સમયની આયુષવાળી છે ભલે
પલટતી પર્યાય છે
ભલે સમયે સમયે ઉત્પન્ન ધારાવાહી તેને તે થાય પણ એક સમયની આયુષ છે એનું ઉત્પાદ થયા જ કરે છે એ અસ્થિર ભાવનો આશ્રય ન હોય એ શ્રદ્ધાનો વિષય નથી જ્ઞાનનું જ્ઞેય છે ધ્યાનનું ધ્યેય નથી ધ્યાન કરવા યોગ તો પોતાનો શુદ્ધ આત્મા છે આત્માને અનેક રૂપે જોયો છે ને આત્માને અનેક રૂપે જોયો છે આવો પણ આત્મા
ઈ
તમે એમ કરો આખી ગાથા આ ગાથા તમે સાંભળી લ્યો આ ગાથા આખી તમે સાંભળો બધા અને પછી ચર્ચા કરજો તો મજા આવશે પહેલા આખી ગાથા સાંભળી લ્યો કે આમાં આચાર્ય ભગવાનને પ્રશ્ન કર્યો છે એ પર્યાયનો પ્રશ્ન નથી કર્યો એને દ્રવ્ય સમજવું છે એવો પ્રશ્ન કર્યો છે એટલે ઉત્તર તો દ્રવ્યનો જ આપે ને એ પર્યાયનો ક્યાંથી ઉત્તર આપે પર્યાય તો અપજ છે નાશવાન છે માટે અપજ છે આશ્રય કરવા યોગ્ય નથી અસ્થિર ભાવ છે વ્યભિચારી ભાવ કહેશે એને પરના સંગથી ઉત્પન્ન થયેલા ભાવો છે બધું આમાં આવશે બેન જરાક શાંતિથી સાંભળો કેમ કે વાત હું જાણું છું કે લોમ વિલંબ થાય ઘડીકમાં અમને ઘડીકમાં હું જાણું છું એ વાત છે ખરી પણ થોડીક વાર તમે સાંભળો કે આ વાત જે છે ને એ બાપુ આ ચાલતી જ નહોતી આ વાત ચાલતી જ નહોતી આ તો એક પુરુષ પાયકો એને આ વાત બહાર આવી સમયસારમાં તો હતી 2000 વર્ષથી આ કઈ નવી નથી આ તો સમયસારની જ ગાથા મૂળ આપણે વાંચી કુંદકુંદ આચાર્ય ભગવાન લખી છે સમજી જે સમયસાર શ્રીમદને સ્વરૂપ અનુસંધાનમાં નિમિત્ત થયું સ્વરૂપ અનુસંધાન હો સમ્યક તો પેલા તો થઈ ગયું પૂર્વભાવમાં પણ એ વળી ગયું હતું અને અહીંયા પાછું સ્વરૂપ અનુસંધાન સ્વરૂપ પ્રાપ્તિ નથી લીધું સ્વરૂપનું અનુસંધાન ભૂલાઈ ગયું તો એ પાછું સ્વર્ણ મહાત્મા યાદ આવ્યું એ કુંદકુંદ ભગવાન તમને નમસ્કાર કરું છું એમ પોતે લખે છે અદભુત શાસ્ત્ર છે આ છેલ્લા થોડા વર્ષોથી આમ નજર કરીએ છીએ 200-300-400 વર્ષમાં નજર કરીએ છીએ ભૂતકાળમાં તો એમ લાગે છે કે આ સમયસાર શાસ્ત્ર જોકે ચારે અનુયોગ જીનેન્દ્ર ભગવાનની વાણી સમ્યક દર્શનમાં નિમિત્ત થાય છે પણ ઉત્કૃષ્ટ નિમિત્ત સમયસારનું છે અને ઘણા જીવોને સમ્યક દર્શનમાં આ શાસ્ત્ર નિમિત્ત ભૂતકાળમાં થયું છે વર્તમાનમાં થઈ રહ્યું છે ભાવિ કાળે પણ થશે એવો અદભુત આ ભાગવતી શાસ્ત્ર છે દૈવી શાસ્ત્ર છે આ ચમત્કારી શાસ્ત્ર છે જે આનું અધ્યયન કરશે એને કદાચ સંસારમાં રહેવું હશે ને તો નહીં રહેવા દે આ એવું શાસ્ત્ર છે આ અદભુત શાસ્ત્ર છે આ કઈ શાસ્ત્ર કોઈ સાધારણ નથી
જે જીવ સંસારથી થાયકો છે એને તો સંસારમાં રહેવાની પછી રૂચિ હોય ક્યાંથી ભાઈ
આત્મામાં અપદભૂત જે આત્માના સ્વભાવો નથી, વિભાવ ભાવો છે, વિશેષ સાંભળજો જરા, જે આત્મા ત્રિકાળી સામાન્ય એકરૂપ છે અને વિશેષ એની અવસ્થાઓ અનેક રૂપે થાય છે. એક સામાન્ય ભાવ છે અને એક વિશેષ ભાવ છે. એ વિશેષ ભાવો બધા વિભાવ ભાવો, વિભાવ એટલે વિશેષ ભાવ, વિભાવ એટલે એકલો રાગ નહીં, વિશેષ ભાવો ઉત્પાદ રૂપે ભાવો જે થાય છે એ બધા અપદભૂત છે. એ ખરેખર આત્મા નથી, એ ખરેખર આત્મા નથી, એ તો બધા આત્માના સ્વાંગ છે બાપુ, એમાં મૂર્છિત થવા જેવું નથી. એ આત્મામાં અપદભૂત શું દ્રવ્ય અને ભાવો એને છોડીને, એટલે કે દ્રષ્ટિમાંથી શ્રદ્ધામાંથી એને છોડીને, એને આત્મા પણ હવે તું ન માન, એને આત્મા પણ માનવાનું હવે છોડી દે. અનંત કાળથી પર્યાય ને આત્મા માનતો 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 દુઃખી થઈ ગયો, પર્યાય દ્રષ્ટિ થઈ ગયો, હવે તું એને આત્મા પણ જાણવાનું ને માનવાનું છોડી દે. જરાક તમે બધા અત્યારે સાંભળજો, કઈ વચ્ચે બોલતા નહીં, વિષય જરાક ઘેરો છે, ઊંડો છે, ઊંચો છે, પછી ગાથા પૂરી થઈ જાય પછી પાછો પ્રશ્ન કરવો હોય બધાને છૂટ છે પ્રશ્નો કરવાની. ન સમજાય તો સમજવાને માટે પ્રશ્ન કરવો, વિશેષ ખુલાસા માટે પ્રશ્ન કરવાની છૂટ છે. પણ અત્યારે તો એ મારા ચિત્તની એકાગ્રતા એમાં એમાં ચાલતી હોય ને, વચ્ચે બોલે તો ભંગ થઈ જાય. શું આચાર્ય ભગવાન કહે છે કે હે ભવ્ય આત્મા, તે શુદ્ધાત્માની વાત મને પૂછી છે, તો જે શુદ્ધાત્મામાં નથી, શુદ્ધાત્મામાં તો જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વીર્ય આદિ અનંત અનંત ગુણનો પિંડ, એ ગુણી પદાર્થ છે, અનાદિ અનંત શુદ્ધ 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 છે છે ને છે, એ અવિનાશી જે તત્વ ધ્રુવ તત્વ છે, જ્ઞાયક તત્વ છે, એ કારણ પરમાત્મા છે, જે શુદ્ધ જીવાસિકાય તત્વ છે, એવો જે શુદ્ધ આત્મા જે સમ્યક દર્શનનો વિષય છે, જે આશ્રયભૂત તત્વ છે, એવો જે શુદ્ધ આત્મા એમાં અપદભૂત દ્રવ્ય ભાવોને છોડીને જે આત્માનું પદ નથી, આત્માના સ્વભાવ ભાવો નથી, ઉત્પાદય ભાવો નાશવાન ભાવો, બીજા અનંતા દ્રવ્યો અને પરદ્રવ્યના લક્ષ્ય થતા વિભાવ ભાવો એ બધાને છોડીને, એટલે કે દ્રષ્ટિમાંથી છોડીને, શ્રદ્ધામાંથી છોડીને, એને આત્મા પણ માનવાનું છોડી દે. એને છોડી દે નહીં, એને આત્મા પણ માનવાનું છોડી દે. પરિણામ તો પરિણામમાં રહેવા દે, પરિણામને પરિણામમાં રહેવા દે, પરિણામમાં અહંબુદ્ધિ છોડી દે. પરિણામમાં અહંબુદ્ધિ કરી છે, હવે એ અહંબુદ્ધિ છોડીને નિશ્ચિત સ્થિર એક આ પ્રત્યક્ષ અનુભવ ગોચર ભાવને, જે આત્માના સ્વભાવ ભાવે સ્વભાવ રૂપે અનુભવાય છે તેને, આત્માનો જે સ્વભાવ છે એ સ્વભાવ ભાવે અનુભવાય છે તેને, હે ભવ્ય જેવો છે તેવો ગ્રહણ કર, જેવો છે અનાદિ અનંત જેવો છે તેવો ગ્રહણ કર, શુદ્ધાત્મા જેવો છે તેવો તેને જાણ, તેની તું શ્રદ્ધા કર ને એમાં ઠરી જા. ટીકા, ખરેખર આ ભગવાન આત્મામાં અહીંયાથી શરૂઆત કરી છે, આત્માનું વિશેષણ લગાડ્યું ભગવાન, ખરેખર આ એટલે વિદ્યમાન, આ વિદ્યમાન પણ બતાવે છે. આ ભગવાન આત્મામાં અહીંયા નજર કરવી, આ મારા ભગવાન આત્મામાં અહીંયા નજર કરવી બધાએ, આ મારા ભગવાન આત્મામાં બહુ દ્રવ્ય ભાવો મધ્યે, દ્રવ્ય ભાવરૂપ ઘણા ભાવો મધ્યે, એટલે કે આ પોતાના આત્મા સિવાય અનંતા જીવો, અનંતાનંદ પુદ્ગલ પરમાણુઓ, એ બધા બહુ પ્રકારના મારા આત્મા સિવાય અનેરા દ્રવ્યો અને અનેરા ભાવો એના મધ્યે, એની વચમાં દ્રવ્ય ભાવરૂપ ઘણા ભાવો મધ્યે, એના અંતરંગમાં જે અતસ્વભાવે અનુભવાતા, અર્થાત આત્માના સ્વભાવ રૂપે નહીં પરંતુ પર સ્વભાવ રૂપે અનુભવાતા જણાતા, તત્સ્વભાવે, આત્મા તત્સ્વભાવે છે અને આત્મામાં અન્ય દ્રવ્ય અને અન્ય ભાવો અતત્ છે, ન હોવા પણ આત્માના સ્વભાવમાં નથી, ધ્રુમા ઉત્પાદે નથી, એકમાં અનેક ભાવ નથી, નિત્ય ભાવમાં અનિત્ય ભાવો નથી, એવા અનિયત અવસ્થાવાળા જેની અવસ્થા અચોક્કસ છે, આવીને ચાલ્યા જાય છે, ટળી જાય છે, નાશ થાય છે, નિયત નથી, એવા અનિયત એટલે નહીં, નિયત એટલે કાયમ રહેવા વાળા નહીં, અનિયત અવસ્થા વાળા અસ્થિર, પછી અનેક. બીજું વિશેષણ કે છે કે જે આ બધા અપદભૂત ભાવો છે, ભગવાન આત્માની બહાર છે, જે અતત્સ્વભાવે છે એટલે આત્માના તે આત્મા પણ એ નથી, એવા અનેક ભાવો વર્ણાદિથી માંડીને ગુરુસ્થાન પર્યંત અનેક પ્રકારના ભાવો, એમાં 14 ગુરુસ્થાન, માર્ગના સ્થાન, જીવ સમાસ, 9 તત્વ, બંધમોક્ષના પરિણામ, 4 પ્રકારના ઉદય ઉપશમ ક્ષય ક્ષય ઉપશમિક 4 પ્રકારના ભાવો, એ બધા અનેક છે, પર્યાયો અનેક છે, દ્રવ્ય એક છે. એક દ્રવ્યને તું શ્રદ્ધામાં લે અને અનેક પરિણામને તું શ્રદ્ધામાંથી છોડી દે. જ્ઞાનના જ્ઞેયપણે જાણ કે અનેક ભાવો છે, પણ એ અનેકમાં હું નથી, હું તો એક રૂપ આત્મા છું, એકમાં દ્રષ્ટિ લગાવી દે. અનેક પછી ક્ષણિક, ક્ષણિક એટલે એક સમયની મર્યાદાવાળા, અનિત્ય ક્ષણિક, અનિત્ય એ ભાવો છે નાશવાન, એક ક્ષણમાં તો નાશ થાય છે. વ્યભિચારી ભાવો છે, વ્યભિચારી ભાવો કેમ કયા કે જે શુદ્ધ આત્મ સ્વભાવ છે, એ સામાન્ય તત્વ છે અને એની વિશેષ પર્યાયો થાય છે, એ પર્યાયો કર્મનો સંગ કરે છે, પરનો સંગ કરે છે, માટે તેને વ્યભિચારી ભાવો કહેવામાં આવે છે. પરના સંબંધથી ઉત્પન્ન થયેલા ભાવો છે, આત્માના સંબંધથી ઉત્પન્ન થતા ભાવો નથી, પણ પરના સદભાવ સંબંધ અને પરનો અભાવ સંબંધ, પુણ્ય પાપ આશ્રવ બંધ છે, 4 પ્રકારના વિકાર કષાય ભાવો એ કર્મના સદભાવ સંબંધથી ઉત્પન્ન થાય છે, અને સંવ નિજરા ને મોક્ષ એ કર્મના અભાવથી ઉત્પન્ન થયેલા ભાવો છે, જેમાં કર્મનો સદભાવ અને અભાવ એવી અપેક્ષા આવે છે, માટે તે સાપેક્ષ ભાવો બધા વ્યભિચારી ભાવો છે, પરના સંબંધથી નવ તત્વો ઉત્પન્ન થાય છે. જીવ અને પૂદગલના સંબંધ વિશેષથી નવ તત્વો ઉભા થાય છે, ભગવાન આત્માનમાં નવ તત્વનો અભાવ છે, એ તો ધ્રુવ અવિનાશી અનાદિ અનંત છે. આ બધા વિશેષમાં થાય છે, પરિણામો થાય છે, એની અવસ્થાઓમાં થાય છે, વસ્તુમાં કંઈ ઘટવત નથી. ભાવ બંધ થાય તો એ આત્મા એવો ને એવો, ભાવમોક્ષ થઈ જાય તો પણ આત્મા એવો ને એવો, ટંકોત્કીર્ણ એટલે જેમાં કંઈ પણ ઘટવું કે કંઈ પણ વધવું બની શકતું નથી, એવો એકરૂપ ભગવાન જે આત્મા છે તે આ બધા વ્યભિચાર ભાવો છે એટલે પરના સંબંધથી ઉત્પન્ન થયેલા ભાવો, તે બધાય જેટલા જેટલા ભાવો કયા તેટલા બધાય પોતે એટલે પરિણામો અસ્થાયી હોવાને લીધે, આ નહીં ટકતા હોવાને લીધે, સ્થાયી નહીં હોવાને લીધે, અસ્થાયી હોવાને લીધે ટળતા ભાવો છે બધા. ટકતો એક આત્મા છે, ટળતા બધા ભાવો પરિણામ માત્ર ટળતા છે, અને એક ટકતો ભાવ સ્થાયી ભાવ તો પોતાનો શુદ્ધાત્મા છે, માટે આ બધાય પોતે અસ્થાયી હોવાને લીધે એનો સ્વભાવ જ અસ્થાયી છે, નહીં ટકવું, સ્થિર ન રહેવું, લીધે સ્થાતાનું સ્થાન અર્થાત રહેનારનું રહેઠાણ નહીં થઈ શકવા યોગ હોવાથી, કે છે કે એક એક સમયના પરિણામ એમાં તું ક્યાંથી રહે તો ક્ષણિક ને નાશવાન છે, એમાં જ્યાં પગ મૂકીશ ત્યાં પગ તારો લસરી જશે, પગની નીચેથી પર્યાય ચાલી જાય, તું સ્થિર ઉપર સ્થિર થા, કોઈ ભાવ સ્થિર છે ધ્રુવ એના ઉપર સ્થિર થા, પણ આ તો નાશવાન છે. જેમ ખૂબ નદીમાં પૂર આવ્યું હોય અને આપણે ઉભા હોઈએ તો આપણે અનુભવ થાય છે કે આપણા પગ નીચેથી આમ રેતી સરકતી જાય, પગ નીચેથી રેતી સરકતી દેખાય આપણને. પણ આપણે નદીની બહાર કોઈ સ્થિર પથાર ઉપર ઉભા હોઈએ તો કઈ એમાંથી સરકે નહીં, તો એમને આપણે ઉભા રહીએ સ્થિર. માટે કહે છે કે આ સ્થાતાનું સ્થાન એટલે ભગવાન આત્માને રહેનારનું રહેઠાણ નહીં થઈ શકવા યોગવાથી એનો આશ્રય કરવા જાયશ તો એ તો નાશવાન છે, તો કેનો આશ્રય કરીશ તું? અવિનાશીનો આશ્રય કર ભાઈ. આ નાશવાન ક્ષણિક એવા ભાવ એમાં આત્મબુદ્ધિ છોડી દે, દુઃખી થઈ ગયો તું, તને શરણ નહીં આપે, પરિણામ તને શરણ નહીં આપે. કેમ કે પરિણામ પોતે ક્ષણિક અને નાશવાન છે, એ બીજાને કેમ શરણ આપે, આત્માને કેમ શરણ આપે, એ તો નાશવાન પોતે છે. માટે રહેનારું રહેઠાણ નહીં થઈ શકવા યોગ્ય હોવાથી અપદભૂત છે. કારણો આપ્યા બધા, એ અપદભૂત કેમ છે એના ઘણા કારણો આપ્યા. અસ્થાયી છે, અનિયત છે, અનેક છે, ક્ષણિક છે, વ્યભિચારી ભાવો એટલે પરના સદભાવ અને અભાવ એના સંબંધથી સાપેક્ષ ભાવો છે. ભગવાન આત્મા નિરપેક્ષ છે, પરિણામ માત્રથી આત્મા રહિત છે અને અનંત ગુણથી સહિત. જ્ઞાન, દર્શન, આનંદ એવા અનંત ગુણોથી સહિત અને અનંત ગુણોની જે પર્યાયો થાય એ પર્યાયોથી રહિત, પર્યાયથી ભિન્ન ને ગુણથી અભિન્ન, ગુણોથી અભિન્ન પર્યાયોથી ભિન્ન એવો જે આત્મા એ સ્થાયી છે અને આ બધા સ્થાયી અસ્થિર છે. અને જે તત્સ્વભાવે, હવે આત્માની વાત કરે છે, ઓલો અપદની વાત કરી, એના લક્ષણો કયા. હવે જે તત્સ્વભાવે અર્થાત આત્માના સ્વભાવ રૂપે અનુભવાતો કયો ભાવ, કે શુદ્ધ પંચમ પારિણામિક જે ભાવ છે પરમ પૂજ્ય, જે શુદ્ધ આત્મા છે, અનાદિ અનંત છે, જે ચિદ ઘન છે અને જે ચૈતન્યની મૂર્તિ છે, એકલો ચૈતન્ય રસથી ભરેલો સુખ સાગર જ્ઞાન સાગર ભગવાન આત્મા છે, એ તત્સ્વભાવે એટલે આત્માના સ્વભાવ રૂપે અનુભવાતો નિયત અવસ્થાવાળો એટલે ધ્રુવ અવસ્થાવાળો નિત્ય ટકતો ભાવ, એક આત્મા એક છે, પરિણામો અનેક છે. પછી કે નિત્ય આત્મા નિત્ય છે, પર્યાય માત્ર અનિત્ય છે. આત્મા અવ્યભિચારી છે એટલે આત્માની ઉત્પત્તિ કોઈ ભાવથી થતી નથી, પરિણામોની ઉત્પત્તિ તો બીજાના સંગથી થાય છે. પરિણામોની જે ઉત્પત્તિ થાય છે બંધ મોક્ષની, એ બીજાના સંગથી, નિમિત્તના સંગથી નૈમિતિક ભાવ ઉત્પન્ન થાય છે. એ બધાય ભાવો, બંધભાવ ને મોક્ષ ભાવ, બધા નૈમિતિક ભાવો છે. નિમિત્તનો સદભાવ ને અભાવની અપેક્ષા છે, એ બધા નૈમિતિક ભાવો જે છે એ બધા વ્યભિચારી છે. અને ભગવાન આત્મા એ કોઈના સંગ વિના, કોઈના સંબંધ વિના અનાદિ અનંત એક રૂપ રહેલો છે. એને કોઈ દી કદી પણ ક્યાંય કોઈનો સંગ કર્યો નથી. એ અસંગી પરમાત્મા છે, એનો સ્વભાવ જ અસંગ છે. પર્યાય સંગ કરે છે પરનો અને પર્યાય પરનો સંગ છોડે છે, પણ ભગવાન આત્મા તો કોઈનો સંગ કરતો નથી અને કોઈનો સંગ નહીં કરતો હોવાથી કોઈનો સંગ છોડતો નથી. એ તો અસંગી પરમાત્મા છે. એવા અવ્યભિચારી ભાવ એટલે કોઈના સંબંધ વિના અનાદિ અનંત જે કાયમ રહે શુદ્ધાત્મા, શુદ્ધાત્માની ઉત્પત્તિ માટે કોઈની જરૂર નથી. કેમ કે એ તો છે છે ને છે, ઉપજતો નથી ને નાશે થતો નથી. માટે અભિવિચારી ભાવ ચૈતન્ય માત્ર જ્ઞાન ભાવ છે. તે એક જ પોતે સ્થાયી એટલે કાયમી, પર્યાય કાયમી નથી, દ્રવ્ય કાયમી, સ્થાયી એટલે કાયમી હોવાને લીધે, થવાને લીધે નહીં, સ્થાયી હોવાને લીધે એનું સ્વરૂપ કાયમી છે, પર્યાયનું સ્વરૂપ કાયમી નથી. એ તો એક સમયની પર્યાય નાશવાન છે, અસ્થિર છે, અસ્થાયી છે. હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત રહેનારનું રહેઠાણ ભગવાન આત્મા એવો છે કે તને શરણ આપશે, એમાં સાદી અનંત કાળ તો રમીશ રહીશ, તો પણ અવિનાશી તત્વ કાયમ તને શરણ આપ્યા કરશે. અવિનાશી છે, એક વખત તો એનું શરણ લે, પછી સાદી અનંત કાળ તારે આત્મામાં જ રમવાનું છે, ક્યાંય બહાર નીકળવાનું નથી. રહેનારનું રહેઠાણ થઈ શકવા યોગ હોવાથી પદભૂત છે, ઓલું બધું અપદભૂત છે ને આ પદભૂત છે, એટલે આશ્રય કરવા યોગ છે, અવલંબન કરવા યોગ છે. તેથી સમસ્ત અસ્થાયી ભાવોને છોડીને તમામ પ્રકારના જે ઉત્પાદ વેરૂપે ભાવો છે, નવ તત્વના જે પરિણામો છે, પર્યાય છે નવ તત્વની, તે બધાને સમસ્ત અસ્થાયી, અ એટલે નહીં, સ્થાયી એટલે કાયમના નહીં, અસ્થિર એ ભાવોને, એ પરિણામોને, એ પર્યાયોને તું શ્રદ્ધામાંથી છોડી દે, દ્રષ્ટિમાંથી છોડી દે, એનું લક્ષ છોડી દે. પરિણામને છોડવા નથી, એ ભાવોને છોડીને, એટલે એ ભાવોમાં તે આત્મબુદ્ધિ કરી છે અત્યાર સુધી કે આ પરિણામ મારા, આ પરિણામ મારા, આ પરિણામ મારા, આ ભાવ મારો, આ દ્રવ્ય મારું, આ દેહ મારો, આ મારું 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 જે પરમા મારું કરી રહ્યો છો એ મારાપણાની બુદ્ધિ છોડી દે એમાંથી. અને જે સ્થાયી ભાવરૂપ છે એટલે કાયમી આત્માનું સ્વરૂપ કાયમી રહેવાવાળો છે એવા આત્માને એવું પરમાર્થ પરમાર્થ રસપણે સ્વાદમાં આવતું આ જ્ઞાન એક જ આસ્વાદવા યોગ છે. અભેદ અખંડ જ્ઞાન એનું અવલંબન લઈ અને એનો જ્ઞાનનો આસ્વાદ લેવા યોગ છે, એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ પ્રગટ થાય એનો જ તને આનંદનો જ આસ્વાદ આવશે. તો આત્માનું શરણ લે, આ પર્યાયનું પર્યાય બુદ્ધિ છોડી દે, પર્યાય દ્રષ્ટિ છોડી દે, પર્યાયનું અવલંબન છોડી દે, પર્યાયમાં અહમ બુદ્ધિ છોડી દે, પર્યાયને કરતા ભોગતાની બુદ્ધિ તું છોડી દે. હું તો અકર્તા એક નાયક ધ્રુવ પરમાત્મા છું એમ એક આત્માનું તું શરણ લે તો તને રહેવાનું રહેઠાણ તો એ છે, રમવાનું ક્રીડાવન એ જ છે, તને એમાં આનંદ આવશે. તો પરિણામનું લક્ષ છોડી દે, પરિણામનું અવલંબન છોડી દે અને દ્રવ્ય સ્વભાવનું અવલંબન લે. કે છે કે પર્યાર્થિકને એની આંખ સર્વથા બંધ કરી દે અને દ્રવ્યાર્થિકને એની ચક્ષુ ઉગાડી અને તારા શુદ્ધાત્માના દર્શન દે લે તો તને આત્માનો અનુભવ થશે. હવે ભાવાર્થ. પૂર્વે વર્ણાદિ ગુણ સ્થાન પર્યંત ભાવો કયા હતા? 50 થી 55 ગાથામાં અજીવ અધિકારમાં બધા ગુણસ્થાન પર્યંત ભાવો જે કયા હતા એમાં ગુણસ્થાન, માર્ગના સ્થાન, ચોથું ગુણસ્થાન આવી ગયું, છઠ્ઠું સાતમું આવી ગયું, તેરમું આવી ગયું, ચૌદમું આવી ગયું, બધા ગુણસ્થાન આવી ગયા, બધા પરિણામો. પૂર્વે વર્ણાદિ ગુણસ્થાન પર્યંત ભાવો કયા હતા તે બધાય પરિણામ લઈ લેવા, નવ તત્વ લઈ લેવા, બધા લઈ લેવા, બધાય આત્મામાં અનિયત અને ક્ષણિક વ્યભિચારી ભાવો છે. એ આત્મામાં જે આ ભાવો થાય છે, પર્યાયના ભાવો પરિણામ થાય છે, આત્માની પર્યાય થાય છે, એ બધું અનિયત છે, નિયત નથી, અચોક્કસ, અનેક છે, એક પણ નથી. ઘડીકમાં આ ભાવ થાય, ઘડીકમાં આ ભાવ, ઘડીકમાં આ ભાવ, ઘડીકમાં શુભ, ઘડીકમાં અશુભ ઇત્યાદિ, અને ક્ષણિક નાશવાન. અને વ્યભિચારો એટલે પરના સંબંધથી કર્મના ઉદયને વશ થાય ત્યારે ભાવ થાય અને કાં કર્મનો સંબંધ છોડે તો ભાવ થાય, એ બધા વ્યભિચારી ભાવો છે. આત્મા સ્થાયી છે, સદા વિદ્યમાન છે અને તે બધા ભાવો અસ્થાયી છે એટલે કે નિત્ય ટકતા નથી. તેથી તેઓ આત્માનું તેવો એટલે પરિણામો પર્યાયો આત્માનું સ્થાન રહેઠાણ થઈ શકતા નથી, અર્થાત તેઓ આત્માનું પદ નથી. જે આ સ્વસંવેદનરૂપ જ્ઞાન છે તે નિયત છે, એટલે પોતાનો આત્મા પોતાના આત્માથી પોતાના જ્ઞાનથી જણાય એવો છે તે નિયત છે, એક છે, નિત્ય છે, અવિભેજારી. આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી ભાવ છે. આત્મા એ કાયમી ને આ જ્ઞાન પણ સ્થાયી છે, માટે તેથી તે આત્માનું પદ છે. તે એક જ જ્ઞાનીઓ વડે આસ્વાદ લેવાયુગ છે. આ એક શુદ્ધ આત્માનું અવલંબન લઈને જે જ્ઞાન પ્રગટ થાય એનો જ સ્વાદ લેવા જેવો છે. પર્યાય બુદ્ધિ છોડી અને દ્રવ્ય દ્રષ્ટિ કરો તો તમને તમારું હિત થશે, તો નિર્જરાધિકારમાં આ વાત આવી કે આત્મા કાયમ માટે આત્માને આસ્વાદે છે સાધક, તેથી તેની દશામાં નિરંતર નિર્જરા થાય છે, એને બંધ થતો નથી. અલ્પ બંધ થાય છે તે ગૌણ છે. આ ગાથા થઈ ગઈ પૂરી. હવે જેને કઈ પ્રશ્ન પૂછવો હોય એ પૂછો, ચર્ચા કરવી હોય તો કરો, તો શું કાની અંદર થી વધારે ખુલાસો થઈ શકે.
નવતત્વમાં અને ચાર ભાવો છે તે જીવને હિતકારક છે કે નહીં,
પુણ્ય પાપ આશ્રય બંધ તત્વ છે એ તો અહિતરૂપ છે, દુઃખરૂપ છે, અને સંવર નિર્જરા ને મોક્ષ છે એ તો વિતરાગી પરિણામ છે. એટલે આત્માને હિતરૂપ છે એ પરિણામ તો સુખરૂપ છે, પણ એ પરિણામો જે છે એ સમયવર્તી છે, નાશવાન છે. એટલે હા, એટલે એ શ્રદ્ધાનો વિષય નથી બનતો, અવલંબન લેવાયું નથી, જાણવા યોગ છે. આત્માનું અવલંબન લેતા લેતા સંવનજરાના પરિણામ થાય એ જાણવા યોગ છે, પણ એમાં આત્મબુદ્ધિ કરવા યોગ નથી. પ્રગટ કરવા યોગ છે પણ આશ્રય કરવા યોગ નથી. જ્ઞાનનું જ્ઞેય છે પણ ધ્યાનનું ધ્યેય નથી.
ધ્યાનનું
એક શુદ્ધ આત્મા છે, બસ એક. તમે એકને પકડી રાખો, બસ એને એકને દ્રષ્ટિમાં લ્યો એટલે સંવર નિદ્રા પ્રગટ થયા વગર રહેશે જ નહીં. સંવર નિદ્રા પ્રગટ કરવું છે તો નહીં થાય. સંવર નિદ્રા મારે પ્રગટ કરવા છે તો નહીં થાય. કેમ કે જે નથી એની તમે ભાવના ભાવો છો, અને સંવર નિદ્રાનું કારણ શુદ્ધાત્મા છે એની તો ભાવના ભાવતા નથી.
એને એક બાજુ મૂકી
દીધો
શુદ્ધાત્મા. કયો કે ટકતો ભાવ એક જ,
એક જ. આ જે બધા ભાવો થાય, સંકલ્પ વિકલ્પ થાય કે ભાવો થાય, એ બધા ચાલ્યા
જાય
બરાબર છે. હોય છતાં પણ એક તત્વ ટકી રહે છે,
એક તત્વ કાયમ ટકી રહ્યું.
હવે એ તત્વ જે ટકી રહે છે, જો એના ઉપર દ્રષ્ટિ થઈ જાય, એ લક્ષમાં જો આવી જાય અને એમાં જો એ ટકી રહે,
બસ બસ એનું નામ સમ્યક દર્શન જ્ઞાન થયું. એનું નામ જ સમ્યક દર્શન જ્ઞાન છે. એ એ શ્રદ્ધા સાચી, શ્રદ્ધા જ્ઞાન માં આત્માને લેવો, બસ.
એટલે આની અંદર જે વેદજ્ઞાન જે આપણે કયો છો, વેદજ્ઞાન તો વેદજ્ઞાન એ જે સ્વભાવ સ્વભાવ વિભાવ વિભાવ છે એ સંસાર છે. જે સંસારના જે બધા વિચારો આવે છે, બધા સંસાર સંબંધ જે બધા વિશેષ ભાવો જે કે છે, વિભાવ જે છે આખો સંસાર,
એટલે વિભાવ ભાવો બધા લઈ લેવા એક બાજુ, ઉત્પાદન બધો લઈ લેવો, નાશવાન બધા લઈ લેવા, એક વાર આવી નાખી લેવો, એ બે વચ્ચે ભેદ જ્ઞાન.
અને આજે તો પછી તો બાકી રહ્યો એ સ્વભાવ,
બસ
સ્વભાવ એ જ શુદ્ધાત્મા છે,
એ ગ્રહણ કરવા એ
જ
એ દ્રષ્ટિમાં લેવાયો, એ
સ્વપરિણીતિ છે, એ જ વિતરાગ પરિણીતિ
નહીં, એના આશ્રય વિતરાગી પરિણતિ થાય એમ. એના આશ્રય
જે શ્રીમદ આપણે શ્રીમદ નું વાક્ય એક છે ને કે સ્વપરિણીતિ સ્વપરિણીતિ કે મોક્ષ પરપરિણીતિ છે સંસાર,
બરાબર. હવે જો પરપરિણતિ તે સંસાર, એટલે પરના લક્ષ્ય થતા રાગાદી વિકારો તે સંસાર છે, સ્વપરિણતિ તે મોક્ષ. એટલે શુદ્ધ આત્માનું અવલંબન લઈ અને જે સંવર નિજરાને મોક્ષના વિતરાગી પરિણામ થયા એ સ્વપરિણતિ. હવે એ જે સ્વપરિણતિ પ્રગટ થાય એ શુદ્ધ આત્માને આશ્રય થાય, એ ધ્યાન રાખો. તો જ થાય, નકર થાય જ નહીં. હવે સ્વપરિણતિ તે મોક્ષ, એ સ્વપરિણતિ નો તમે વિચાર કર્યા કહો તો સ્વપરિણતિ પ્રગટ ન થાય. તો સ્વપરિણતિ પણ જેમાં નથી, જેમાં નથી સમ્યક દર્શનની પરિણતિનો પણ સ્વભાવમાં અભાવ છે. એ જે સ્વભાવ તેમાં હું પણ એની બુદ્ધિ ને શ્રદ્ધા કરતા એ પરિણતિ શુદ્ધ થઈ જ જાય, પરિણતિમાં શુદ્ધતા આવી જ જાય. એ સ્વપરિણતિ મોક્ષ માર્ગ, અને એ પરિપૂર્ણ થાય એનું નામ મોક્ષ. એ પરિણતિ તો શુદ્ધ થતી જ આવે ધીમે ધીમે, વિશેષ શુદ્ધિ થઈ જાય તો મોક્ષ થઈ જાય. પણ એનું લક્ષ્ય દ્રવ્ય ઉપર હોવું જોઈએ. પર્યાયનું જ્ઞાન, દ્રવ્યનું અવલંબન, અવલંબન એકનું, જ્ઞાન અનેકનું, અવલંબન એકનું અને જ્ઞાન અનેકનું. જ્ઞાન અનેકનું એટલે એકનું અવલંબન લેતા સમ્યક દર્શન થયું એનું પણ જ્ઞાન થાય, સમ્યક જ્ઞાન થયું પ્રગટ એનું પણ જ્ઞાન થાય, સમ્યક ચારિત્ર સ્થિરતા થઈ લીનતા થોડીક એનું પણ જ્ઞાન થાય, અતિન્દ્રિય સુખ પ્રગટ થયું એનું પણ જ્ઞાન થાય. અવલંબન એકનું અને જ્ઞાન અનેકનું. કેમ કે જ્ઞાનનો વિષય જાણવાનો છે, અનેક છે પરિણામો એને જાણે, અને સાધક હોય થોડો રાગ થાય એને પણ જાણે કે અસ્થિરતાનો ચારિત્રનો દોષ આવે છે એને પણ જાણે, જાણવાનું કામ. પણ એ આ મારું છે એ માનવાનું કામ નહીં. માન જ્ઞાનથી જોવામાં આવે તો આત્મા પરિણામ વાળો છે પણ ખરો. તમે જે ઓલી વાત ઉખેડી હતી ને પેલા, એનો જવાબ આપું છું કે આત્મા છે એ પરિણામી પણ છે અને અપરિણામી પણ છે. હવે પરિણામીથી તમે જુઓ તો આત્મા પરિણામ બહુ જ દેખાય છે, આત્મા પરિણામ બહુ જ દેખાય. હવે તમે પરિણામને ગૌણ કરીને જો આત્માને, તો આત્મા અપરિણામી છે એમ દેખાશે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. હવે પરિણામી આત્મા છે એમાં પરિણામને ગૌણ કરીને અપરિણામી ધ્રુવ પરમાત્માને તમે એક વખત શ્રદ્ધા જ્ઞાનમાં લ્યો તો પછી અપરિણામીનું અવલંબન અને પરિણામીનું જ્ઞાન થાય. કેમ કે મોક્ષ માર્ગ રૂપે આત્મા પરિણામ માંડે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમી જાય આત્મા. એટલે આત્મા કથનચિત પર્યાયથી રહિત પણ છે અને કથનચિત પર્યાયથી સહિત પણ છે. એ યાદ વાત છે.
પરિણામ જણાય ખરા પણ જાય નહીં.
ત્રિકાળી સામાન્ય જ્ઞાન ગુણ છે, બીજી તરફ જ્ઞાનની નિર્મળ પર્યાય છે, બંને એક ઈ સમયે છે. જ્ઞાન ગુણ પણ છે અને એની પર્યાય પણ છે, સમય ભેદ નથી. એક સમયની પર્યાયમાં ત્રિકાળી ગુણનો અભાવ છે. આ રીતે શુદ્ધ પર્યાય અહેતુક છે, અકારણીય છે, તેને કોઈ કારણ નથી. વિતરાગી નિમિત્તો મળ્યા માટે શુદ્ધ પર્યાય પ્રગટી એમ કોઈ કહે તો તે સ્વતંત્ર રહેતી નથી, પરાધીન થઈ જાય છે. જ્ઞાની મળ્યા માટે જ્ઞાન થયું એ તો ઉપચારનું કથન છે, વ્યવહારનું કહેવા માત્ર. ખરેખર જ્ઞાની મળે માટે જ્ઞાન પ્રગટ થાય એમ છે નહીં, તો એક જ્ઞાની પાકે તો લાખોને તારી દે એમ તો બનતું નથી. એ તો જ્યારે એને જ્ઞાન પ્રગટ થાય ત્યારે ઉપચાર આવે કે મને આ જ્ઞાનીએ જ્ઞાન આપ્યું, મારા ઉપર ઉપકાર કર્યો, એટલો એટલો વિવેક એને ઉપકારનો ભાવ આવે છે. બાકી જ્ઞાનની પર્યાય તો પોતાથી થાય છે, ત્યારે જ્ઞાનીના વાણીને નિમિત્ત કહેવાય, બસ એટલું જ. એનાથી અહીંયા પર્યાય થાય એમ ત્રણ કાળમાં છે નહીં. પોતાના ગુણથી થતી નથી તો નિમિત્તિ ક્યાંથી થાય? પોતાનો આત્મા એ પરિણામને ઉત્પન્ન કરી શકે એવી આત્મામાં શક્તિ નથી તો પછી જ્ઞાની એને કેમ જ્ઞાન આપે? પર્યાય સ્વતંત્ર સત હેતુ ચાહા. આ વાત જેને બેઠી કે શુદ્ધ પર્યાયનો પણ હું કરતા નથી, જ્ઞાલ થઈ જશે. કરતા બધી છોડાવે છે, મૂળ તો કરતા બધી છોડાવે છે. જાણવું એ સ્વભાવ છે, પોતામાં થતા પરિણામને જાણવું. આત્માને જાણતા જાણતા પોતાના જે પરિણામ સત હેતુ સ્વયં ત્યાં કરે છે એને જાણવું. કોઈ કરવું આગો પાછું કરવું એ મારો સ્વભાવ નથી. વિતરાગી નિમિત્તો મળ્યા માટે સુતપર્યાય પ્રગટિ એમ કોઈ કહે તો તે સ્વતંત્ર રહેતી નથી, પરાધીન થઈ જાય છે. શુભ ભાવ તે વ્યવહાર છે માટે તેને લીધે શુદ્ધ પર્યાય પ્રગટિ એમ કોઈ કહે તો પણ તે સ્વતંત્ર રહેતી નથી, પરાધીન થઈ જાય છે. ત્રિકાળી જ્ઞાન ગુણ સામાન્ય છે માટે સમ્યક જ્ઞાનની પર્યાય પ્રગટિ એ પણ બરાબર નથી. ફરીથી, ત્રિકાળી જ્ઞાન ગુણ સામાન્ય છે માટે સમ્યક જ્ઞાનની પર્યાય પ્રગટિ એ પણ બરાબર નથી. કારણ કે એમ હોય તો શુદ્ધ પર્યાય છે એમ રહેતું નથી. શુદ્ધ પર્યાય સ્વતંત્ર સત અહેતુક છે એમ અહીં કહેવું છે. ચોથું, વેદન જાણવું તો પર્યાયમાં જ છે. અપ્રગટ શક્તિરૂપ ત્રિકાળી સામાન્યને કોઈ વેદન ક્રિયા વા જાણવું નથી એમ પર્યાય સતમાં આત્મા જાયગો ત્યારે તે શુદ્ધ પર્યાયને આત્મા કહ્યો. જે શુદ્ધ પર્યાયનો અનુભવ કરે છે તે આત્મા છે, જે રાગનો અનુભવ કરે છે તે આત્મા નથી. નિમિત્ત વિકલ્પ અને ભેદ ઉપરની દ્રષ્ટિ છૂટી ચિદાનંદ સ્વભાવની દ્રષ્ટિ થઈ તે સંવર નિજરાની અનુભૂતિરૂપ શુદ્ધ પર્યાય થઈ તે જ આત્મા છે એમ સ્વજ્ઞેયને જાણ. આમ શ્યાદવાદ સહિત સ્વજ્ઞેયને યથાર્થ જાણવું તે ધર્મનું કારણ છે. આજે 18, 19 ને 20 બોલ ફરીથી લેવાય છે. ત્રણેય બોલ ફરીથી લઈએ છીએ. 18મો, આત્મા ગુણભેદથી નહીં સ્પર્શાયેલ એવું શુદ્ધ દ્રવ્ય છે એમ સ્વજ્ઞેયને જાણ. આ આત્મા કેવો છે કે જે જાણે ધર્મ થાય,